કે એ પંચ પરમેષ્ઠીના જે ઉપાસક છે એ પણ અનાદિ નિધન છે. ઉપાસક એટલે એને પૂજવા વાળા પણ, જ્યારથી પંચ પરમેષ્ઠી છે ત્યારથી એમના ઉપાસક છે, અને જ્યાં સુધી રહેશે એટલે શું કે અનંત કાળ થવા વાળા છે, અનંત કાળ સુધી થયા કરશે, તો એના ઉપાસક પણ અનંત કાળ સુધી થયા કરશે. તો ઉપાસકની દ્રષ્ટિએ પણ એ અનાદિ નિધન જોવામાં આવે છે, કે જેને આપણે જેમને પૂજીએ છીએ. અને પોઈન્ટ નંબર 3 કે એક જેના અવલંબને પર આ પરમેષ્ઠી થયા છે, જે પાંચે પરમેષ્ઠી થયા તો એ કોના અવલંબને થયા, તો કે દરેકે દરેક પરમેષ્ઠી પોતાના શુદ્ધ આત્માના અવલંબને થયા છે. અને શુદ્ધ આત્મા પણ ક્યારનો છે, અનાદિનો છે ને અનંત કાળ રહેવા વાળો છે. એટલે એ શુદ્ધ આત્માના અવલંબને એ થયા હોવાથી એ જે મંત્રમાં રહેલો જે ભાવ જે છે, તો એ ભાવની અપેક્ષાએ જોવામાં આવે તો એને એના અનાદિ નિધન પણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને? ત્રણ પોઈન્ટ મેં કીધા. એક તો પંચ પરમેષ્ઠી ભગવાન અનાદિથી પ્રવાહની અપેક્ષાએ થયા કરે છે અને અનંત કાળ સુધી થવાના છે. નંબર 2 પોઈન્ટ, એના ઉપાસક પણ અનાદિ અનંત થવાવાળા છે. અને નંબર 3 કે એ પંચ પરમેષ્ઠી ભગવાન પણ એવા શુદ્ધાત્માના અવલંબનથી થાય છે, માટે એ જે નમોકાર મંત્ર જે છે એને અનાદિ નિધન કહેવામાં આવ્યા છે.
બરાબર બરાબર.
જીનેશભાઈ?
હા
બરોબર ને? આ
હા બરાબર.
આ પ્રમાણે 3 પોઈન્ટ તમે, હા બરાબર,
હા
બરાબર.
હા, એમને જીનેશભાઈએ વાત કરી કે પુષ્પદંત આચાર્ય દેવે આની રચના કરી છે, ષટખંડાગમનું મંગલાચરણના રૂપમાં આ નમોકાર મંત્ર રચાયેલું છે. હવે જે નવી રચના કરી હોય એને સાદી શાંત કહેવામાં આવે. જેટલી પણ શબ્દના માધ્યમથી જેટલી નવી રચના કરવામાં આવે તો એ બધી સાદી શાંત કહેવામાં આવે. સાદી શાંત એટલે શું, કે જેની શરૂઆત પણ થાય છે અને જેનો અંત પણ થાય છે. તો શબ્દ છે તો શબ્દ તો સમજો કે આજે કોઈ એક મંગલાચરણના રૂપમાં નમોકાર મંત્રની વાત કરી, પછી બીજું કોઈ આવશે તો બીજી પણ રચના કરશે, તો એ બધી સાદી શાંત કહેવાશે. પરંતુ એમાં રહેલો જે ભાવ જે છે, નમોકાર મંત્ર શબ્દ તો નવા છે પરંતુ નમોકાર મંત્રમાં રહેલો જે ભાવ કે જેને નમસ્કાર કરીએ છીએ પદ, તો કે છે કે એ અનાદિ અનંત હોવાથી એને અનાદિ નિધન કહેવામાં આવ્યા છે.
બરાબર.
ખ્યાલ આવ્યો બધાને? ક્લિયર થયું? હા, કોઈને ખ્યાલ ના આવતો હોય તો મને જરા પૂછજો, એટલે મને બી ખ્યાલ આવે કે તમને મારો ભાવ પહોંચે છે કે નહીં. હેલો.
હા
હા બરોબર છે. અચ્છા જીનેશભાઈ,
હા
હા પૂછો હવે આગળ.
હા, પછી જે સૌથી લાસ્ટ લાઈન છે, નમો લોયે સૌવ સાહુણમ, તો એમાં નમો લોયે અને સૌવ આ બે મીન્સ બે વર્ડ જે છે એનો, લોયે એટલે ત્રણેય લોકમાં અને સૌવ એટલે બધા, તો એ ખાલી નમો લોયે સૌવ સાહુણમ સાધુ પરમેશ્વરી સાથે જ લખ્યું છે, બાકી બધામાં નથી લખ્યું. તો મીન્સ એનો ભાવ તો પણ મીન્સ જ્યારે ગુરુદેવ જ્યારે મંગલાચરણ કરતા હતા ત્યારે પણ મીન્સ એ રીતે જ કે નમો લોયે સર્વ ત્રિકાળવર્તી અરહંતાણમ, તો અહીંયા લોયે અને સૌવ જે છે એને મીન્સ બધામાં નથી લખ્યું ને લાસ્ટમાં જ લખ્યું, તો એને શું કહેવામાં આવે છે, મીન્સ એને મેં કંઈક કીધેલા ટર્મ્સ મીન્સ.
હા હા, તમે કીધેલા.
જ્યારે કરણજીએ ક્લાસ લીધો ત્યારે એમને કીધું હતું કે આ લોહે અને સૌવ. હા હા હા, કોઈ કે છે?
હા બોલો.
હા, આદિ દીપક અને અંત દીપક છે ને.
હા, મીન્સ એ રીતે હોય કે સંસ્કૃત અને પ્રાકૃતમાં છે ને દીપક ત્રણ હોય, આદિ મધ્ય અને અંત. તો આદિ દીપક કોઈમાં લાગી જાય તો એને પછી બધામાં આપણે મીન્સ ગણી લેવાનું હોય, પછી મધ્ય દીપક જે હોય એની સાથે પણ અંત દીપક છે. અહીંયા જે છે ને લોહે અને સૌવ અંત દીપક છે.
બરાબર.
તો એટલે નમો લોહે સૌવ અયંતાણમ, નમો લોહે સૌવ સિદ્ધાણમ, નમો લોહે સૌવ આયર્યાણમ, નમો લોહે સૌવ ઉવજ્જાયાણમ અને નમો લોહે સૌવ સાહુણમ. તો અર્થ તો આ રીતે જ નીકળશે, પણ આ અંત દીપકના રૂપે આ રીતે અહીંયા લખાયેલા છે મીન્સ
બરાબર હા
હા રેટિંગ
હા જુઓ આપણે લોએ અને સર્વ શબ્દ જે છે તે અંત્ય દીપક છે અંત્ય દીપક નો અર્થ શું સમજવાનો કે દાખલા તરીકે આપણે કોઈ એક જગ્યાએ દીપક મૂક્યો હોય તો એના પૂર્વની દિશાઓમાં પણ એનો પ્રકાશ જોવામાં આવે એવી રીતે અંતમાં સમજો કે લોએ સર્વ સાહુણમ તો એની અંદર લોએ અને સર્વ શબ્દ સાધુ જોડે લગાડવામાં આવ્યો હોવા છતાં પણ એનો જે પ્રકાશ એટલે કે લોએ અને સર્વ શબ્દ એ કે આગળના પદ જોડે પણ એ જેને કહેવાય કે લગાડવામાં આવે છે એટલે જ્યારે આપણે ભલે શોર્ટમાં બોલીએ છેલ્લે બોલીએ છીએ લોએ સર્વ સાહુણમ પરંતુ લોએ અને સર્વ શબ્દ છે તે દરેક છંદમાં લાગુ પડે છે એનું કારણ એ છે કે લોએ અને સર્વ એટલે કે લોકમાં સ્થિત બધા અરિહંતોને નમસ્કાર લોકમાં સ્થિત બધા સિદ્ધોને નમસ્કાર લોકમાં સ્થિત બધા આચાર્યોને નમસ્કાર લોકમાં સ્થિત બધા ઉપાધ્યાયને નમસ્કાર અને લોકમાં સ્થિત બધા સાધુઓને નમસ્કાર તો કે આ બધાને ત્રિકાલવર્તી બધા ત્રણેય કાળમાં થવાવાળા અરિયંત ભગવાનને અને આ પંચ પરમેષ્ટિને બધાને આપણે નમસ્કાર પહોંચી જાય છે છેલ્લે ખાલી લખવામાં આવે છે પરંતુ એ શબ્દનો પ્રયોગ હકીકતમાં દરેક છંદમાં પણ લાગુ પડી શકે છે બરાબર
બરાબર બરાબર
આમાં કોઈને ક્વેશ્ચન છે
ના કોઈને ક્વેશ્ચન ખરો
આ ખ્યાલ આવ્યો આ જે વાત કરીએ ની
હા 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 જી હા
જુઓ હલો
હા
હા
આપણે આપણે જુઓ એનો આદિ દીપક પણ એનો અર્થ આપણે સમજીએ દાખલા તરીકે આપણે ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મની વાત કરીએ છીએ તો જે ઉત્તમ શબ્દ ખાલી આપણે આગળ ક્ષમા માટે વાપરવામાં આવે શાસ્ત્રની અંદર પછી શું થાય છે કે ક્ષમા માર્દવ આર્જવ સોચ એ બધા આગળ પણ આપણે ઘડીએ ઘડીએ ઉત્તમ ઉત્તમ શબ્દ નથી લગાડતા પરંતુ આગળ લગાડી દીધો એટલે પાછળ જેટલા પણ ધર્મ બતાવવામાં આવે છે તો એ બધાની અંદર પણ એ ઉત્તમ શબ્દ લાગુ પડી જાય છે તો એને આદિ દીપક કહેવાય અને આપણે આ અંત્ય દીપકની અંદર જ્યારે છેલ્લે લગાડ્યો અંત્ય દીપકમાં લોહી અને સર્વ શબ્દ તો એની આગળ જેટલા પદ છે એ બધાને ત્યાં આગળ આ લોહી અને સર્વ શબ્દ લાગુ પડી જાય છે
લાગુ પડી જાય
ખ્યાલ આવે છે
હા
હા હા હા હવે આને આપણે ભાવાર્થના રૂપમાં જોઈએ આ તો આપણે શાબ્દિક રૂપમાં જોયું ભાવાર્થના રૂપમાં જોઈએ તો આપણે જ્યારે અરિયંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ ત્યારે ત્રિકાલવર્તી અરિયંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ કારણ કે મૂળ નમસ્કાર આપણે વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ લોકમાં જેટલા પણ અરિયંત વર્તમાનમાં વિદ્યમાન છે તે બધાને પણ એ નમસ્કાર પહોંચે છે અને જે પૂર્વમાં થઈ ગયા અને આગળ થવાવાળા છે તો એ વિતરાગ ભાવને નમસ્કાર કરીએ છીએ ને એટલે લોકમાં જેટલા થઈ ગયા થવાવાળાને થશે તો કે છે કે બધાને મારા નમસ્કાર હો ખ્યાલ આવે છે
બરાબર હા
એવી રીતે ત્રણમાં હા ત્રિકાલવર્તી ત્રિકાલવર્તી ઓમ નમો લોય સર્વ ત્રિકાલવર્તી અરિયંતાણમ એમ આખું એનું જે મંગલાચરણ છે ષટખંડાગમની અંદર તે આ પ્રમાણે એમને ત્યાં આગળ આચાર્ય પુષ્પદંત મુનિરાજે એમને એ પ્રમાણે લીધું છે આપણે જ્યારે સાધુને પણ નમસ્કાર કરીએ છીએ તો જેટલા ત્રિકાલવર્તી સાધુ છે જે વિતરાગી છે જે ત્રણ ચોકડીના અભાવમાં જેને વિતરાગ દશા પ્રગટ થઈ છે તો એવા બધા સાધુઓને એમને નમસ્કાર પહોંચી જાય છે કારણ કે નમસ્કાર જે છે તે આપણે ભાવમાં કરીએ છીએ આપણે મૂળમાં વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ તો જેને જેને એ વિતરાગતા છે જે જે મુનિરાજને છે બધાને એ પ્રમાણે પહોંચી જાય છે ખ્યાલ આવ્યો તમને આમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો
બરાબર તો આપણે જે રીતે નૌકા
જીનેશભાઈ
હા તો એમાં આપણે આવી રીતે બોલવો કે જેમ આવી રીતે બોલી શકીએ બધા પદમાં પણ બોલી શકીએ અને શરૂઆતમાં બી બોલી શકીએ અને અંતમાં પણ બોલી શકીએ એવું થયું ને
એટલે નહીં શરૂઆતમાં બોલી શકીએ આદિમાં બોલી શકીએ મધ્યમાં એટલે ક્યાં આગળ બોલવાની વાત છે આપણે ખાલી સાધુ જોડે લોહી અને સર્વ શબ્દ લગાડ્યો એટલે ખાલી ભલે બોલો તમે પહેલા કદાચ ના પણ બોલો, પરંતુ તમારા જ્ઞાનની અંદર એ વાત છે તો એ વાત આવી ગઈ. ભલે આપણે શબ્દની અંદર આપણા મનમાં ચિંતનની અંદર કદાચ બધા શબ્દોની અંદર બની શકે કે આપણે કદાચ ન બોલીએ, લોહી અને સર્વ શબ્દનો પ્રયોગ બધા છંદમાં ભલે આપણે ન કરીએ, પરંતુ તમારા જ્ઞાનમાં આ વાત હોવી જરૂરી છે. તો તમારા જ્ઞાનમાં એ વાત છે તો તમારા ભાવ અને તમારા નમસ્કાર એમને એ પહોંચી જાય છે.
બરાબર
બોલો તો અત્યંત સુંદર છે. કદાચિત કોઈ નથી પણ બોલતું, પણ એનું જ્ઞાન છે તો એ જ્ઞાનના માધ્યમથી પણ એને એ પ્રમાણેના ભાવ નમસ્કાર પહોંચી જાય છે.
બરાબર
બરાબર જીનેશભાઈ.
હા
હા જીનેશભાઈ બોલો, કઈ કેવું છે?
ના બસ
બરાબર છે ને?
હા બરાબર.
હા અચ્છા, હવે બીજું કઈ એમાં તમે લીધું તું એમાં? નમોકાર મંત્રના તમે જે નામ પાંચ બતાવ્યા હતા એમાં એક અનાદિ નિધનનો આપણે શબ્દ પ્રયોગ આપણે અહીંયા આગળ અત્યારે સમજ્યા.
હા
બરાબર ને?
હા
હવે એની અંદર મહામંત્ર પણ એને કહેવામાં આવે છે.
હા
હા, તો એનું કારણ શું છે? કોઈ મને બતાવશે મહામંત્ર પણ કેમ કયો છે એને સ્ટુડન્ટ માંથી? આનો ખુલાસો થયો તો જીનેશભાઈ?
એક્ચ્યુઅલી ક્લાસ કરણજીએ લીધેલી ત્યારે.
હા એનો વાંધો નથી. હા એટલે એનો વાંધો નથી, મતલબ કે હા બીજા કોઈ ભાઈ છે એમને ખ્યાલ છે મહામંત્ર માટે?
એનાથી સર્વ પાપનો નાશ થાય છે એના મંત્ર બોલવાથી.
હા જુઓ એને મહામંત્ર પણ કહેવામાં આવ્યો છે. એને મહામંત્ર એટલા માટે કયો છે કે આ મંત્રની અંદર કોઈ પણ પ્રકારની યાચના કરવામાં આવી નથી, કોઈ પણ પ્રકારની માંગણી નથી, સાંસારિક માંગણી કરવામાં નથી આવતી. દાખલા તરીકે આ નમોકાર મંત્ર છે તો એ નમોકાર મંત્રની અંદર સીધે સીધી વિતરાગતાને જ નમસ્કાર કર્યા છે. આ મંત્રની અંદર જેને કહેવાય કે આપણે આ મંત્રનું સ્મરણ કરીને કે આ મંત્ર ઉચ્ચારણ કરીને આપણે કોઈ માંગણી કરતા હોય અથવા તો માંગણી માટે આપણે કોઈ આ મંત્ર યુઝ કરતા હોય તો કે એના યુઝ માટે આ મંત્ર વાપરવામાં આવતો નથી, એટલા માટે આ મહામંત્ર કહેવામાં આવ્યો છે. મહાશબ્દ કોના સાથે રિલેટેડ છે કે એમાં મહાશબ્દ એટલા માટે રિલેટેડ છે કે એની અંદર કોઈ પણ આકાંક્ષા નથી, વાંછા નથી. આ મંત્રનું સ્મરણ કરીને કોઈ પણ સાંસારિક ચીજની આપણે માંગણી નથી કરતા, પણ એક વિતરાગ ભાવના હેતુએ આપણે આ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, માટે એને મહામંત્ર કહેવામાં આવ્યો છે. ખ્યાલ આવ્યો તમને બધાને? આની અંદર નિષ્કામ ભાવના છે.
બરાબર.
આની અંદર કોઈને ક્વેશ્ચન? હેલો. હા જીનેશભાઈ. પછી એને મૂળ મંત્ર પણ કહેવામાં આવ્યો છે.
મૂળ મંત્ર બરાબર.
મૂળ મંત્ર કેમ કયો છે કોઈને ખ્યાલ છે? હેલો.
હા કોઈને ખ્યાલ છે? શોભનાથજી.
હા જુઓ મૂળ મંત્ર કહેવાનું કારણ કે આ મંત્રમાંથી જ બીજા જેટલા પણ વિતરાગને પુષ્ટ કરવાવાળા મંત્ર બન્યા છે તે આ મૂળ મંત્રમાંથી જ, એટલે કે આ જ મંત્રમાંથી બીજા બધા બન્યા હોવાથી એનો આ આધાર છે. બીજા બધા મંત્રોનો આ મંત્ર આધાર હોવાથી તેને મૂળ મંત્ર પણ કહેવામાં આવે છે. હેલો. હા
હા. બીજા કયા મંત્ર થોડું કહી શકો?
હા
બીજા કયા મંત્ર છે જેનું આ મૂળ છે?
મંત્ર એટલે કે દાખલા તરીકે આ એક રચના તો થઈ મંત્રની.
બરાબર.
બીજા સમજો કે બીજા એવા જીનાગમના જ અનેક મંત્ર છે. તો બીજા બધા પણ છે, અહિંસા પરમો ધર્મ આવે કે ઇત્યાદિ એવા જેટલા બી મંત્ર છે. તો મૂળ આધાર શું છે કે મૂળ આધાર તો વિતરાગતા છે. હવે વિતરાગતાને લગતા જેટલા પણ મંત્ર બને તો એ બધા તો વિતરાગતાને જ પુષ્ટ કરવા વાળા છે.
બરાબર.
તો એ વિતરાગતાને જ પુષ્ટ કરવા વાળા જેટલા પણ બધા નીકળ્યા છે તેનું મૂળ કારણ એ છે કે આ મંત્રની અંદર પંચ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે.
બરાબર.
અને પંચ પરમેષ્ઠી ભગવાન એ ધર્મના મૂળ આધાર છે, મૂળ સ્તંભ છે.
બરાબર.
અને એમને જ બધી વાતો બતાવી છે.
બિલકુલ. હા
હા. જે વિતરાગતાની જેટલી પણ વાતો બતાવી એ પંચ પરમેષ્ઠી ભગવાનને બતાવી છે.
બરાબર.
તો જેટલી પણ રચના થાય છે તે પંચ પરમેષ્ઠી ભગવાનને બતાવેલી વાતો પરથી જ બધી રચનાઓ થાય છે. તો એમના બી રચયિતા આ જ છે. તો આ પ્રમાણે બીજા બધાનો ભાવ જોવામાં આવે તો જેટલા પણ મંત્ર નીકળે છે, જેટલી પણ રચના નીકળે છે, તો કે છે કે આ મૂળ આના જ આધારથી એ બધા બન્યા છે. કારણ કે અર્યંત ભગવાનને નમસ્કાર એટલે હકીકતમાં તો વિતરાગ ભાવથી પરિણમિત એ પુરુષને નમસ્કાર, સિદ્ધ ભગવાનને નમસ્કાર તો વિતરાગ ભાવથી પરિણમિત એ પુરુષને નમસ્કાર. તો એવી રીતે વિતરાગતાની જ મુખ્યતાથી એ મંત્ર છે. અને બીજા બધા મંત્ર પણ વિતરાગતાની મુખ્યતા વાળા હોવાથી આમાંથી નીકળેલા એવો શબ્દના પ્રયોગ કરવામાં આવે છે, એટલા માટે આને મૂળ મંત્ર પણ કહેવામાં આવે છે.
બરાબર બરાબર. બિલકુલ.
હા, થોડો થોડો ભાવ પહોંચે છે તમને?
હા હા હા
હા. આપણે એનું મૂળ કેન્દ્ર બિંદુ જોવું પડે કે આ મંત્ર નું મૂળ કેન્દ્ર બિંદુ શું છે. તો આપણને લાગે કે એમાં તો પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે, પણ પંચ પરમેષ્ઠીની જે અવસ્થા છે તે અવસ્થા શેની છે? આપણે પંચ પરમેષ્ઠીને કેમ નમસ્કાર કર્યા છે? તો કે વિતરાગતાને પ્રગટ છે, વિતરાગતાને પ્રાપ્ત થયા છે એટલા માટે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. તો મૂળ તો વિતરાગતા જ છે ને?
બરાબર.
આ મંત્ર હલો.
હા હા
હા. તો મૂળ શું આવ્યું એનું? મૂળ કેન્દ્ર બિંદુ શું આવ્યું? વિતરાગતા. હવે એને જ મુખ્ય કરીને આપણે જેટલા બી બનાવીશું તે બધા વિતરાગતાને પોષક જ બનાવીશું. જેટલા પણ જીનાગમની અંદર જેટલા પણ મંત્ર બનાવશે તો વિતરાગતાને પુષ્ટ કરવા વાળા જ મંત્ર બનાવે છે. માટે એને મૂળ મંત્ર, આ બધાનો આધાર આ મંત્ર હોવાથી એને મૂળ મંત્ર કહેવામાં આવે છે.
બરાબર બરાબર.
સરળ છે, મતલબ કદાચ ભલે ઓછું વધતું સમજાય, પણ આ બધા એક પોઈન્ટ છે. આચાર્ય દેવ આપણને આવા અલગ અલગ પોઈન્ટથી એની મહિમા બતાવે છે. રમોકાર મંત્રની મહિમા બતાવવા માટે એને અનાદિ નિધન પણ કયો, મહામંત્ર કયો, મૂળ મંત્ર કયો, એ પ્રમાણે અલગ અલગ રીતે એ પ્રમાણે આચાર્ય દેવ આપણી જોડે વાત કરે છે.
બરાબર બરાબર.
બરાબર ને? એવા કેટલાક કારણો છે.
બરાબર. ઘણું સ્પષ્ટ થાય.
બરાબર.
હા હા બરાબર. હા હા, ઘણું
તમને ખ્યાલ આવે છે ને? થોડો થોડો તો ખ્યાલ આવે છે. હા
હા હા.
અચ્છા અચ્છા. ના ખ્યાલ આવતો હોય તો પૂછજો. હા ને.
હા હા ચોક્કસ.
હા હા. જીનેશભાઈ.
હા બરાબર.
તમારે બીજું કઈ કેવું છે?
ના બસ.
અચ્છા. હવે તમારો કયો પાઠ ચાલ્યો? હવે આ એક વાત તમે કરી હશે કે રમોકાર મંત્રના સ્મરણથી શું લાભ થાય છે?
હા, કઈ
કોણ આપશે જવાબ? હલો.
હા,
રમોકાર મંત્રના સ્મરણથી મુખ્ય રૂપથી કયા કયા લાભ બતાવ્યા છે? ભાગમાં પણ બતાવ્યા છે.
સર્વ પાપોનો નાશ થાય છે.
બરોબર છે.
પછી સમ્યક દ્રષ્ટિ થવા માટેનો મૂળ મંત્ર છે.
રમોકાર મંત્રના સ્મરણથી મુખ્ય ત્રણ લાભ. નંબર એક, બધા પાપોનો નાશ થાય છે. મોહ રાગ દ્વેષનો અભાવ થાય છે. અને સમ્યક જ્ઞાન અથવા તો સમ્યક દર્શન તેની પ્રાપ્તિ થાય છે. હવે તમે મને કોઈ કહેશો કે રમોકાર મંત્રના સ્મરણથી બધા પાપોનો નાશ કેવી રીતે થાય? કોણ જવાબ આપશે?
એમાં એવું કહ્યું છે કે જ્યારે તમે અત્યારે છદ્મસ્થ અવસ્થામાં કે તમારો એક જ સમયે એક જ વસ્તુ પર ઉપયોગ રહી શકે, તો
બરોબર
એવા એવા હા, તો ત્યારે અત્યારે જ્યારે નમોકાર મંત્રનું સ્મરણ કરીએ ત્યારે તમારો ઉપયોગ ત્યારે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરવામાં છે, તો ત્યારે તમારો ઉપયોગ બીજા પાપ કામોમાં કે એમાં નથી જતો, એટલા માટે તમારો એ સમય પૂરતો પાપનો નાશ થાય છે.
બહુ સરસ, ફાઇન. હવે બીજો પોઈન્ટ છે મોરાગ પેસ્ટનો અભાવ, એ કેવી રીતે થાય?
એ ત્યારે આપણે સ્મરણમાં વિતરાગીપણાને ધ્યાનમાં રાખીએ પંચ પરમેશ્વરીઓના, એ રીતે થઈ શકે.
બરોબર છે, નથી ખબર. હા હા, જો હું થોડુંક ડિસ્કસ કરી લઉં બે મિનિટ.
હા
હા, જો જગતની અંદર સામાન્ય રૂપથી ત્રણ પ્રકારના જીવો જોવામાં આવે છે.
બરાબર.
એક તો નમોકાર મંત્રને સમજો કે માત્ર શ્રદ્ધાથી માને છે કે ભાઈ પંચ પરમેશ્વરી ભગવાન છે અને આ ભગવાન છે એવી રીતે એને શ્રદ્ધા છે, એક તો એવું ગ્રુપ છે. બીજું ગ્રુપ એવું છે કે એને આવી પંચ પરમેશ્વરી ભગવાનની શ્રદ્ધા પણ છે અને સાથે સાથે એના જીવનની જાણકારી પણ છે, જેને આપણે એમ કહેવાય કે પ્રથમાની યોગની માધ્યમથી એ અર્યંત ભગવાન આદિનું જીવન ચરિત્ર જાણે છે. ત્રીજું ગ્રુપ એવું પણ છે કે જેને શ્રદ્ધા પણ છે, જાણકારી પણ છે અને જે એનું સ્વરૂપ પણ જાણે છે, આ પંચ પરમેશ્વરી ભગવાનનું સ્વરૂપ પણ જાણે છે, એવા ત્રણ પ્રકારના જીવો જોવામાં આવે છે. જે એકલી શ્રદ્ધા કરવા વાળો છે પણ એને પણ એને સ્વરૂપ જાણવું પડશે, અને જે શ્રદ્ધા કરે છે અને એનું જીવન ચરિત્ર પણ વાંચે છે તો એને પણ એનું સ્વરૂપ જાણવું પડશે. હવે જો જ્યારે શ્રદ્ધા કરવા વાળો પણ જ્યારે શ્રદ્ધા કરીને એનું સ્મરણ કરે છે, તો તમે એમ કીધું એ પ્રમાણે કે એ વખતે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ એવા કોઈ પાપ ભાવોમાં એનું મન નથી, એનું મન પંચ પરમેશ્વરીના ભાવમાં લાગ્યું છે, એટલા માટે એ વખતે એ સર્વ પાપનો ત્યાં આગળ નાશ થાય છે. એ વખતે એનો ઉપયોગ શુભ ભાવમાં જોડાયો, એટલા માટે એ વખતે એને બીજું કોઈ પાપ ન થયું. આમ પાપ ન થયું એનો અર્થ જ એમ થયો કે એનો નાશ થયો. આ એક પોઈન્ટ થયો. બીજું, મોહ રાગ દ્વેષનો અભાવ થાય છે. કોના મોહ રાગ દ્વેષનો અભાવ થશે? આપણા નમોકાર મંત્રના સ્મરણથી મોહ રાગ દ્વેષનો અભાવ કેવી રીતે થશે? કે જ્યારે સમજો શ્રદ્ધા પણ છે અને એના જીવન ચરિત્રની આપણને જાણકારી પણ મળશે, તો એના જીવન ચરિત્રની અંદર આપણને ખ્યાલ આવશે કે એ પણ પૂર્વે આપણા જ જેવા હતા. કોઈ એવો પણ જીવો હતા તીર્થંકરોમાં કે જેને પૂર્વમાં ઘણા પાપ બી કર્યા હતા, પરંતુ જ્યારે જીવન ચરિત્ર વાંચીએ છીએ એનાથી ખ્યાલ આવે છે કે આવા પૂર્વમાં કેટલા પાપો કર્યા હોવા છતાં પણ વર્તમાનમાં તે વિશેષ પુરુષાર્થના માધ્યમથી એ ભગવાન બની શકે છે. કોઈ પણ પૂર્વકર્મના ઉદયથી કોઈ શત્રુ હોય અને એ કેટલો બી ઉપસર્ગ કરે એમ હોવા છતાં પણ એના પ્રત્યે રાગ દ્વેષના પરિણામ ન રાખીને પોતાના આત્માના અને સ્વરૂપમાં લીન થઈને એ પોતે ભગવાન બની શકે છે, તો ભગવાને શું કર્યું, ભગવાન કેવી રીતે બન્યા, કેવી ટાઈપનો પુરુષાર્થ કર્યો અને આવી રીતે બીજા વ્યક્તિઓ પ્રત્યે પણ આવા મોહ રાગ દ્વેષના પરિણામ ન કર્યા અને પોતે ભગવાન બની ગયા, આવી જાણકારીના માધ્યમથી આપણે નમોકાર મંત્રનું સ્મરણ કરીએ છીએ, તો એ જે નમોકાર મંત્રમાં રહેલા પંચ પરમેશ્વરી ભગવાન એમના કાર્ય દેખીને આપણને પણ બીજા બધા પ્રત્યે મોહ રાગ દ્વેષનો ભાવ સમાપ્ત થઈ જાય છે. આવી રીતે નમોકાર મંત્રના સ્મરણથી મોહ રાગ દ્વેષનો અભાવ થાય છે. હલો,
બરાબર બરાબર.
હા, ખ્યાલ આવે છે ને, એનો ભાવ પહોંચે છે તમને?
હા હા બરાબર. હા હા
બરાબર. અને ત્રીજો પોઈન્ટ કે તેનાથી સમ્યક દર્શન કહો કે સમ્યક જ્ઞાન કહો, તેની પ્રાપ્તિ થાય છે. એની અંદર મૂળ બિંદુ કયું છે? કે એકલી શ્રદ્ધા નહીં, એકલી ઉપલક્ષ શ્રદ્ધા નહીં, શ્રદ્ધા એને જીવન ચરિત્રની જાણકારી અને મૂળમાં તો છે પંચ પરમેષ્ઠી ભગવાનનું સ્વરૂપ. તો એમનું સ્વરૂપ શું છે કે એમનું સ્વરૂપ છે પર્યાયની અંદર વિતરાગતા અને સર્વજ્ઞતા. અર્યંત ભગવાનની વિતરાગતા અને સર્વજ્ઞતા, સિદ્ધ ભગવાનની વિતરાગતા અને સર્વજ્ઞતા, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુની વિતરાગતા, એક દેશ વિતરાગતા. તો કે છે કે આ બધી જે વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ થઈ તે કે કોના અવલંબને પ્રગટ થઈ? પંચ પરમેષ્ઠી ભગવાનને આ બધી જે વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ થઈ તે કે છે કે આત્માના જ અવલંબને પ્રગટ થઈ છે. એમને પોતાના આત્માની સામે જોયું, આત્માનો નિર્ણય કર્યો, ત્યારે જ આ બધી અવસ્થાઓ પ્રગટ થઈ. કારણ કે આ પાંચ પરમેષ્ઠીની જે અવસ્થાઓ છે તે આત્માની જ અવસ્થાઓ છે, બીજા કોઈની નથી. માટે એમને કોની સામે જોયું? તો કે એમને તો જગતથી દ્રષ્ટિ હટાવીને પોતાના આત્માની સામે જોયું, આત્માનો નિર્ણય કરીને આત્મામાં લીન થયા અને પોતે આવા ભગવાન બની ગયા. તો આવો આપણને એમના સ્વરૂપને જાણીને આપણને આવો ઉપદેશ મળે છે અને આવું સ્વરૂપ આપણને જાણવા મળે છે. તો એમ જાણીને પંચ પરમેષ્ઠી ભગવાનનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ તો આવું સ્વરૂપ જાણીને આપણે પણ આપણા આત્માનો આશ્રય લઈશું તો આપણને પણ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલા માટે નમોકાર મંત્રના સ્મરણથી બધા પાપોનો નાશ પણ થાય છે, મોહ રાગ દ્વેષનો અભાવ પણ થાય છે, અને આપણને એમનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એવો વિચાર કરીને પોતે આત્માની ઓળખાણ કરીને એનું અવલંબન લેશે તો એને પણ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ત્રણ ફાયદા મુખ્ય રૂપથી જોવામાં આવે છે.
બરાબર બરાબર.
હા હા, કોઈને કોઈ આની અંદર ક્વેશ્ચન?
કોઈને ક્વેશ્ચન આમાંથી?
અચ્છા, થોડું હાર્ડ પડે છે તમને લોકોને હું કહું છું એવું? કે તોનો તમને ભાવ ખ્યાલમાં આવે છે હું જે કઈ કહી રહ્યો છું તમને?
હા આવે છે.
હા બરાબર આવે છે. હા
બરાબર. તમને મતલબ કે કઈ બી ના ખબર પડે તો પૂછજો મને, એનો ભાવ આપણે વિશેષ ક્લિયર કરીશું.
બરાબર. હા
અચ્છા, મારો એક સામાન્ય પ્રશ્ન પૂછું છું તમને લોકોને. આપણે જિનેન્દ્ર ભગવાનને કેમ દર્શન કરીએ છીએ? જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા સામે દેખીને એમાં આપણે શું જોયું? આપણને એવું શું જોયું ને આપણને અહોભાવ થયો અને આપણને દર્શન કરવાનું મન થયું? એમની પ્રતિમામાં શું દેખાય છે તમને લોકોને? હા, મને કોણ આપશે જવાબ? હા બોલો.
એમ છે ને કે એમને જે એમના જેવું બનવું છે અમને.
હા હા, એમના જેવું બનવું કેમ ગમે છે? એવું તો એમનામાં શું જોયું તમે?
એમની શાંત મુદ્રા.
બહુ સરસ. હા હા, કોણ બોલે છે?
હેલો. હા કન્ટિન્યુ.
હા હા, ટ્રાય કરો તમે. બરોબર છે તમે?
બરાબર. હા બોલો.
વિતરાગતા કેવી રીતે ખ્યાલ આવી આપણને? એમની પ્રતિમાથી વિતરાગતા કેવી રીતે ખ્યાલ આવી? શાંત મુદ્રા કેવી રીતે ખબર પડી?
એમની આંખો બંધ છે, એમનું જગત તરફ એમનું લક્ષ્ય નથી.
બરોબર છે. સરસ.
એમના આત્મામાં લક્ષ્ય છે.
હા હા, ફાઇન ફાઇન. બરોબર છે. બીજું બોલો, તમે ટ્રાય કરો. બરોબર છે. તમે લોકો ભાવ તમારા બરોબર છે બિલકુલ. જુઓ, આપણે સુખી થવા માંગીએ. આપણી પાસે ટાઈમ કેટલો છે? ટાઈમ પતી ગયો છે આપણો?
ના, આપણી પાસે હજી 20 મિનિટ છે.
કેટલી?
20 મિનિટ છે હજી આપણી
પાસે. અચ્છા. હા જુઓ, સૌથી પહેલા આપણું પ્રયોજન શું છે? આપણા બધાનું પ્રયોજન શું છે?
સુખી થવું.
બરાબર ને? હવે એ તમારું પ્રયોજન છે. આપણા બધાનું પ્રયોજન એક જ છે, સુખી થવું અને દુઃખી ન થવું. હવે સમજો કે આપણે સુખી થવું છે, અને સુખી થવું છે તો જગતમાં આપણે ફરીશું કે આપણને સુખ કોણ બતાવશે અને સુખ મને ક્યાંથી મળશે, સાચા સુખની પ્રાપ્તિ મને કોણ કરાવશે અથવા તો કોણ બતાવશે, માર્ગ કોણ બતાવશે, એના માટે આપણે આખા જગતમાં સમજો આપણે ફરીએ છીએ. કલ્પના કરો તમે, તો એની અંદર આપણે અર્યંત ભગવાન પાસે પહોંચ્યા. હવે અર્યંત ભગવાન પાસે પહોંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ, એની પહેલા એ વિચાર કરીએ છીએ કે આપણને જે સુખ જોઈએ છીએ એ સુખ કેવું હોવું જોઈએ, મતલબ કે કોઈએ આપેલું હોવું જોઈએ કે સ્વાધીન હોવું જોઈએ. હા બોલો ભાઈ, કોઈ વચ્ચે બોલશો.
સ્વાધીન.
સ્વાધીન. કેમ? પરાધીન હોય તો શું થાય? જોવો, મારે સુખ જોઈએ છે. જોવો, મારે સુખ જોઈએ છે. હવે મને તમારી પાસેથી મળે માની લો તો મારે શું કરવું પડે? તમારી પાછળ પાછળ ફરવું પડે.
બરાબર.
પડવું પડે કે નહીં?
હા.
તમે એમ કહો કે ભાઈ આજે મારી પાસે ટાઈમ નથી, તમે કાલે આવજો, એટલે મારે શું કરવું પડે? કાલનો પાછો રાહ જોવી પડે સુખ માટે. બરોબર કે નહીં?
બરાબર.
પાછા તમે કાલે મને આર્ગ્યુમેન્ટ કરો કે નહીં ભાઈ તમે મહિના પછી આવજો, અત્યારે તો મારી પાસે ટાઈમ નથી. તો આ પ્રમાણે જોવામાં આવે છે કે એવું જો પરાધીન સુખ, પણ સુખ શું કામનું, સમજ્યા? અને સુખ કેવું જોઈએ છે? મારે સ્વાધીન જોઈએ છે. જગતની અંદર જેટલા પણ પદાર્થ આ ઇન્દ્રિય જનિત સુખ છે, બધું કેવું છે? પરાધીન છે. એમાં પરની અપેક્ષા લાગે છે, અને જેમાં પરની અપેક્ષા આવે ત્યાં આગળ જીવ દુખિત થાય છે, એ આપણો પ્રેક્ટિકલ અનુભવ છે. માટે પહેલા તો સુખ આપણને સ્વાધીન જોઈએ. સ્વાધીન એટલે પોતાના આત્માને આશ્રિત, સ્વને આધીન, એ જ વાસ્તવિક સુખ છે. કેમ? કારણ કે જો અર્યંત ભગવાને પણ ક્યાં જોયું, તો એમની મુદ્રા દેખતા આપણને ખ્યાલ આવે છે કે એમની મુદ્રા કેવી છે, એમને આંખ કેવી રીતે રાખી છે, અંતર્મુખ, અંતર્મુખ રાખી છે. એટલે એનો અર્થ શું? કે અંદરમાં જોવે છે. અંદરમાં જોવે છે એટલે કે પોતાના આત્માને જ જોવે છે. તો એમની પ્રતિમા પરથી આપણને ખ્યાલ આવે છે કે સર્વજ્ઞ ભગવાન પણ સુખી કેવી રીતે થયા, કે એ પોતાના આત્માને જોઈને જ, આત્મામાં લીન થઈને જ સુખી થયા છે. બહારમાં પરનું કોઈનું અવલંબન લઈને એ પોતે સુખી થયા નથી. એટલા માટે એમનું જે સુખ છે તે સ્વાધીન છે. એટલે આપણે સ્વાધીન સુખ જોઈએ છે. બીજું, આપણને કેવું સુખ જોઈએ છે? કે વચ્ચે વચ્ચે ખંડ થઈ જાય, નાશ થઈ જાય, એવું જોઈએ છે કે અખંડ જોઈએ છે?
અખંડ.
અખંડ જોઈએ છે. જુઓ, બહારમાં જે ઇન્દ્રિય જનિત સુખ છે ને, તો ઇન્દ્રિય જનિત સુખ કેવું છે? ખંડ ખંડ છે. ઘડીકની અંદર એક વિષયને ગ્રહણ કર્યો, વરી પાછી બીજાની ઈચ્છા થઈ તો ત્યાં આગળ હટી ગયો વિષય, બીજાની ઈચ્છા કરી તો ત્યાં આગળ વરી પાછું આપણું મન ગયું, વરી પાછા ત્યાંથી આપણે ધરાઈ ગયા, ત્યાંથી પાછો મન ઉપયોગ હટાવ્યો, બીજી જગ્યાએ લાગ્યો. આવી રીતે પર્ટિક્યુલરલી એક એક પદાર્થનું પણ મતલબ કે કાયમી સુખ નથી, ખંડ ખંડ છે, નાશવાન છે, કાયમ ટકતું નથી. અને અર્યંત ભગવાને જે સુખ પ્રગટ કર્યું છે તે આત્માના અવલંબને તો કર્યું છે, પરંતુ એ સુખ પણ કેવું છે? અખંડ છે. મતલબ કે સાદી અનંત કાળ સુધી રહેવા વાળું છે. અને આપણે એવું સુખ જોઈએ છે જે સુખ નાશ થઈ જાય, તો કે એ સુખ શું કામનું? બહારની અંદર આપણને જેટલા પણ પદાર્થોની અંદર સુખની કલ્પના થાય છે એ બધા તો નાશવાન છે. આપણને પૈસા મળ્યા, ઘણા પૈસા કમાવ્યા, આપણને એમ લાગે છે આપણે સુખી છીએ, પરંતુ પૈસા તો નાશવાન છે. પુણ્યનો ઉદય ફરતા, પાપનો ઉદય આવતા, પૈસા પણ જતા રહે છે. તો જો આપણું સુખ એને આધીન હોય તો પૈસાની સાથે સાથે એ સુખ પણ ચાલ્યું જાય. પરંતુ અર્યંત ભગવાનને એવું નથી. અર્યંત ભગવાનનું આત્માના આશ્રયે સુખ છે, અને આત્મા તો કશે જવાનો નથી, આત્મા તો પોતે જ છે. માટે આત્માના અવલંબને જે સુખ પ્રગટ થયું છે તે સ્વાધીન છે, અખંડ છે, નાશવાન નથી. એટલા માટે આપણને જ્યારે પણ ઇન્દ્રિય જનિત સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે આપણને ત્યારે ને ત્યારે ટેન્શન પણ રહ્યા કરે છે કે આ મારું સુખ જતું ન રહેશે, કદાચ જતું તો નહીં રહે ને, કદાચ જતું તો નહીં રહે ને, અવ્યક્તપણે બધાને ટેન્શન રહ્યા કરે છે. પરંતુ અર્યંત ભગવાનના મોઢા પર તમે લોકોએ ટેન્શન જોયું? કેટલી શાંત મુદ્રા છે. એ શાંત મુદ્રા શું બતાવે છે? કે એમને કોઈ પણ પ્રકારનો ભય નથી કે આ મને જે સુખ પ્રગટ થયું છે, તો કે છે કે એ મારું ક્યારે નાશ થવા વાળું નથી, એ તો સાદી અનંતકાળ સુધી હંમેશા જ રહેવા વાળું છે એ એમની શાંત મુદ્રા બતાવે છે. નાસાગ્ર દ્રષ્ટિ શું બતાવે છે? કે સુખ છે તે સ્વાધીન જ છે, પરના લક્ષે સુખ એ સુખ નથી, ખરેખર સ્વના લક્ષે સુખ એ જ સાચું સુખ છે, એ એમની નાસાગ્ર મુદ્રા બતાવે છે. શાંત મુદ્રા શું બતાવે છે? કે મને જે સુખ પ્રગટ થયું છે એ કદી એ નાશ થવા વાળો નથી, કારણ કે મારા આત્માના અવલંબન એ પ્રગટ થયું છે. આત્માનો નાશ થાય તો મારા સુખનો નાશ થાય, પરંતુ આત્માનો નાશ થવાનો નથી અને મારું આત્માનું અવલંબન છે એટલે મને પણ ક્યારે પણ એ મારા સુખનો નાશ થવા વાળો નથી. એટલે એમને કોઈ પણ પ્રકારનો ભય કે એ બધી ચિંતા એ બધું પણ દેખાતું નથી. આવી રીતે પ્રતિમા દેખીને ખ્યાલ આવે છે કે જો જગતમાં સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ સુખી હોય તો આ અર્યંત ભગવાન જ છે, અને અર્યંત ભગવાને પોતે સુખને પામ્યા છે, માટે એમના ઉપદેશની અંદર જે પણ વાત આવશે તો કે છે કે એ સાચું સુખ જેને પ્રગટ કર્યું છે એ જ બતાવી શકે અને એ જ માર્ગને ઉપદેશ આપી શકે, અને એ સાચો હોય, કારણ કે એ માર્ગ ઉપર ચાલવાથી આપણને બધાને પણ એ જ પ્રમાણે અર્યંત ભગવાન જેવું સુખની પ્રાપ્તિ આપણને થાય છે. તો આવું એક જીન મુદ્રા દેખીને આવા સુખનો નિર્ણય થાય છે કે ખરેખર સાચું સુખ તો આત્માના અવલંબને જ છે, પરના અવલંબને નથી, એમ એક પ્રતિમાને દેખીને સાચા સુખનો અને સાચા સ્વરૂપનો નિર્ણય થાય છે. માટે આપણે અર્યંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ, કારણ કે એમનો ઉપકાર છે, એમના ઉપકાર એટલો બધો છે કે એમને સાચો માર્ગ બતાવ્યો છે, વિતરાગ માર્ગ બતાવ્યો છે, અને એ માર્ગ ઉપર ચાલીને અવશ્ય મારા દુઃખ દૂર થશે. એટલા માટે આવો માર્ગ બતાવીને આવો ઉપકાર કર્યો છે તો મારાથી ભક્તિ થયા વગર રહેતી નથી, માટે ભક્તિભાવે હું એ અર્યંત ભગવાનને એમના જેવો થવા માટે હું એમને નમસ્કાર કરું છું. હા, કોઈને ક્વેશ્ચન આની અંદર? નાસાગ્ર દ્રષ્ટિથી જોવા મળે છે કે એમનું જે સુખ છે તે સ્વાધીન છે, કારણ કે બહાર નથી જોતા, એ ક્યાં જોવે છે? પોતાનામાં જોઈને પોતાનામાં લીન થયા છે, એનું સ્વાધીન પણ બતાવે, એમના સુખનું સ્વાધીન પણ બતાવે છે. અને એમની શાંત મુદ્રા સેનાથી ખ્યાલ આવે છે?
કોઈ પ્રકારનો ભય નથી.
હા, કેમ? કોઈ પણ પ્રકારનો ભય નથી, કારણ કે એમને જે નિધિ પ્રગટ થઈ છે તે નાશવાન નથી, અખંડ છે, સાદી અનંત કાળ સુધી રહેવા વાળી છે, એટલા માટે એમના ચહેરા પર કોઈ ભય નથી. અચ્છા, અર્યંત ભગવાન વિતરાગી છે ને? કેવી રીતે ખબર પડી વિતરાગી છે? કારણ કે જુઓ, આપણને કોઈને કોઈ કસાઈ થાય ને તો આપણા ચહેરા ઉપર એક ખ્યાલ આવી જાય. દાખલા તરીકે તમે ક્રોધ કર્યો હોય તો તમારી આંખ લાલ થાય, અથવા તો બીજી ચેષ્ટાઓના માધ્યમથી આપણને ખ્યાલ આવે કે ભાઈ તમને અત્યારે કસાઈ ઉત્પન્ન થઈ છે. એવી રીતે અર્યંત ભગવાનની જે મુદ્રા છે એમાં એમનું સ્વરૂપ જ એટલું બધું સુંદર ખ્યાલ આવે છે કે એમને રંચ માત્ર પણ કસાય છે જ નહીં. એટલા માટે એમની જે પ્રતિમા છે હકીકતમાં એ હાસ્ય પ્રતિમા નથી, પણ એક નિર્દોષ પ્રતિમા છે. કસાય રહિત એમનો ચહેરો જોવામાં આપણને આવે છે. એ વાતનું સૂચન કરે છે કે અર્યંત ભગવાન પૂર્ણ વિતરાગી છે. ખ્યાલ આવે છે? અર્યંત ભગવાનને કોઈ આકુળતા નથી, ટેન્શન નથી. કેમ? જો આપણને આકુળતા ને ટેન્શન હોય તો આપણી ભમરો ચડી જશે, કપાળ ઉપર ક્રેશ પડશે. થાય છે કે નહીં આવું બધું? અને અર્યંત ભગવાનની પ્રતિમામાં એવું બધું દેખાય છે? નથી દેખાતું. કેમ? કારણ કે એમને એ બધું નથી. પોઈન્ટ સમજાય છે? આપણે અર્યંત ભગવાનની જે પ્રતિમા કેવી રીતે બનાવવામાં આવે છે, જેવા સમોસરણમાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય છે તેવી જ અહીંયા આગળ પ્રતિમા બનાવવામાં આવે છે. કારણ કે અહીંયા પ્રતિમાને દેખીને અર્યંત ભગવાનમાં અંદરમાં રહેલા જેવા એમના વિતરાગ ભાવ, કસાઈ રહિતના ભાવ છે, એ પ્રતિમા પરથી આપણને ખ્યાલ આવે છે કે અંદરમાં એમના એવા કેવા પરિણામ છે. એટલા માટે એમની પણ આવી નિર્દોષ અને વિતરાગ પ્રતિમા કે સાક્ષાત સમોસરણમાં જેવા અર્યંત ભગવાન બેસ્યા હોય છે એવી જ પ્રતિમા અહીંયા બનાવવામાં આવે છે અને મંદિરની અંદર સ્થાપના કરવામાં આવે છે અને એવા ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એમના જેવું થવું છે.
બરાબર,
ખ્યાલ આવે છે? હા, આમાં કોઈ ક્વેશ્ચન? બધાને સમજાય છે? થોડો ભાવ ખ્યાલમાં આવે છે? અચ્છા, એક મારું સજેશન હતું બીજું. હેલો,
બોલો.
હા હા, સમજો કે આજે આપણે ટોપિક ની અંદર કેટલું ચાલ્યું ને, તો પછી આજે ને આજે છે ને તમે પોતાની જાતે ચિંતન મનન કરી લો.
બરાબર.
અને તમને કઈ પણ ખ્યાલ ના આવે તો તમે એક બાજુ ફરીથી પાછા પ્રશ્ન લખી રાખો તમે. બરાબર કે નહીં? તમે યાદ કરો, જે આજે અડધો કલાક કલાકની જે બી ચર્ચા ચાલી એ તમે અત્યારે ને અત્યારે જે 10 મિનિટ બેસીને બધા એનું ચિંતન કરી લો, આપણા કયા કયા પોઈન્ટ ઉપર ચર્ચા ચાલી. અને એની અંદર વરી પાછો કોઈ પોઈન્ટ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પછી એક બુક રાખો, એની અંદર ક્વેશ્ચન લખો. તો નેક્સ્ટ ટાઈમ કોઈ પણ હોય, સમજો હું હોઉં કે જીનેશભાઈ હોય કે કોઈ હોય, તો એનો ફરીથી પાછો ખુલાસો થઈ જશે. અને બીજું, તાજું તાજું આપણે ભણ્યા હોઈએ તો તાજું તાજું ચિંતન કરવાથી આપણને યાદ પણ રહી જશે. એનું ભાવભાસના મુખ્ય છે. કદાચ તમને શબ્દ થોડા ઓછા ખબર પડે, વધતા ખબર પડે, એની ચિંતા નહીં કરતા, પરંતુ એનો ભાવ પહોંચવો જરૂરી છે. કાલે અરિયંત ભગવાનની પ્રતિમા દેખીને આપણને એ પ્રમાણેના ભાવ થવા જોઈએ કે હું ખરેખર કેમ એના દર્શન કરવા જાઉં છું, તો એવો અંદરમાં અંદરમાં ઉમળકો થવો જોઈએ. એ નિર્દોષ અને વિતરાગ ચહેરો દેખીને આપણા પરિણામોની અંદર જેને કહેવાય કે એવા શાંત પરિણામ આપણા થવા જોઈએ, તો આપણે ભાવભાષણમાં પણ અરિયંત ભગવાનને સમજ્યા એમ કહેવામાં આવશે. ખ્યાલ આવે છે? આની અંદર કોઈ ક્વેશ્ચન? અચ્છા, તમને કોઈને હાર્ડ પડે છે આ?
નહીં, બહુ સરસ છે.
ના ના, બહુ સરસ તમે સમજાવો.
તો થોડો થોડો ભાવ સમજાય છે ને તમને?
હા હા હા, બિલકુલ સમજાય.
હા, કારણ કે આપણે શું છે, એકલું શબ્દ નથી કરવું, આપણે ટૂંકમાં થોડું પણ સમજીશું પણ ભાવ ભાષણ થવું જોઈએ.
બરાબર. હા
બરાબર. હા જીનેશભાઈ.
હા
હા, અચ્છા તમારે કઈ કેવું છે આમાં?
ના બસ.
હા હા, બરાબર ને? તો પંચ પરમેશ્વરીને આપણે આ પ્રમાણે નમસ્કાર કરીએ છીએ.
બરાબર બરાબર, એ મેઈન ટોપિક છે. બરાબર છે. હા હા, ઓકે.
હા, બીજો કોઈ ક્વેશ્ચન તમને?
બીજો કોઈ ક્વેશ્ચન? નો, ના, કોઈને લાગતો નથી કઈ ક્વેશ્ચન.
હા જીનેશભાઈ, મંગલની પરિભાષા ચાલી ગઈ? મંગળમાં
ચાર મંગળ કીધેલા, અરહંત ભગવાન મંગળ છે, સિદ્ધ ભગવાન મંગળ છે, સાધુ ભગવાન મંગળ છે, અને કેવલી ભગવાન દ્વારા બતાવેલો વિતરાગ ધર્મ મંગળ છે. તો અરહંત ને સિદ્ધ તો ઠીક છે, પણ સાધુ પરમેશ્વરીમાં કોણ કોણ ને લીધા? મીન્સ
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
હા, તો એવું કેમ કર્યું? મીન્સ અરહંત ભગવાન ને અલગ લીધા, સિદ્ધ ભગવાન ને અલગ લીધા, ને આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એક કરી લીધું, અને કેવલી ભગવાન દ્વારા બતાવેલો વિતરાગ ધર્મ છે એને પણ એક અલગ રીતે મંગળ લીધું. તો સાધુ ભગવાનમાં આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ ત્રણેય ને એક કેમ લીધા?
હેલો.
હા હા
હા, કોઈને ખ્યાલ આવે છે એમનો પ્રશ્ન? કે ચાર મંગલ લીધા તો આપણે નમોકાર મંત્ર બોલીએ છીએ, તો એની અંદર તો સમજો કે આચાર્ય અને ઉપાધ્યાય નું પદ અલગથી આવે છે, અને જ્યારે મંગલ ની ચર્ચા કરી એની અંદર સાહુ મંગલમ, તો એકલા મુનિરાજ ની ચર્ચા કરી, મુનિરાજ ને મંગલ કીધા, આચાર્ય અને ઉપાધ્યાય નું નામ કેમ નથી લખ્યું?
એમાં આવી જાય છે સાધુમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણે.
હા, આચાર્ય અને ઉપાધ્યાય એ સાધુ ની અંદર આવી જાય છે, બરોબર કે નહીં? હા જીનેશભાઈ, શું કહેવા માંગો છો તમે?
હા, મીન્સ એ લોકોની ભૂમિકા આમ એક પદ એક જ પદ ગણાય છે. જે રીતે આરંભ ભગવાન છે તો એમને ચાર ઘાતિકર્ણનો નાશ કરેલો છે, સિદ્ધ ભગવાને આઠે ઘાતિકર્ણનો નાશ કર્યો, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ છે એ ત્રણેયની જે ભૂમિકા છે એ સાતમા થી બારમા ગુણસ્થાન સુધીમાં આવી જાય છે.
બરોબર છે.
ત્રણ કશે ચોકડીનો અભાવ હોય ને.
હા બરોબર છે.
તો ઈ અપેક્ષા મેં તે લોકોને સાથે રાખે છે.
બરોબર છે. હા હા, બીજો કોઈ આની અંદર કોઈ ક્વેશ્ચન છે કોઈને ખ્યાલ ના આવે એવો? જોવો, જેટલા પણ સાધુ છે ને એ બધા ઉપાધ્યાય ને આચાર્ય નથી હોતા, પરંતુ જેટલા આચાર્ય ને ઉપાધ્યાય છે એ બધાને સાધુ ની અંદર ગણવામાં આવે છે. શું કીધું? ફરીથી કહું છું,
બીજું પણ એ છે ને કે અરિયંત બનવા માટે પહેલા સાધુ તો બનવું જ પડે.
હા, બહુ સરસ છે. કેમ કે એમ કહેવામાં આવે છે કે દાખલા તરીકે આચાર્ય અને ઉપાધ્યાય આ જે બે પદ છે ને, તો કે છે કે એક વ્યવહારિક દ્રષ્ટિથી એ બે પદ છે. મતલબ કે આચાર્ય અને ઉપાધ્યાય પણ પેલા સાધુ તો બનશે જ. સાધુ બન્યા વગર આચાર્ય, તમે તો અરિયંતની વાત કરી, બલ્કી આચાર્ય અને ઉપાધ્યાય બનવા માટે પણ એને સૌથી પહેલા સાધુ બનવું પડે છે. વાત નંબર એક. વાત નંબર બે, એ આચાર્ય અને ઉપાધ્યાયને જ્યારે સમાધિ મરણ કરવું હોય તો એમને વળી પાછું એમને સાધુ પદમાં તો આવવું પડશે, અને એમને જ્યારે આવી રીતે જ્યારે એ આચાર્ય અને ઉપાધ્યાય પદવી પણ છોડે છે અને આત્મામાં લીન થઈને સપક શ્રેણી માંડે છે ત્યારે તે અર્યંત દશાને પ્રાપ્ત થાય છે. આમ જોવામાં આવે તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ જે ત્રણ પદ છે એમાં એકચ્યુઅલી સર્વોત્કૃષ્ટ, એટલે ત્રણમાં જો ઉત્કૃષ્ટ પદ હોય હકીકતમાં જોવામાં આવે તો સાધનાની અપેક્ષાએ જોવામાં આવે તો સાધુ પદ છે. અને એ આચાર્ય અને ઉપાધ્યાય, આ એક વિશેષ ચર્ચા મેં કરી તમારી જોડે, કે એ આચાર્ય અને ઉપાધ્યાય આ જ પ્રમાણે સાધુ પદમાં પણ ગર્ભિત છે, એટલા માટે સાધુ મંગલમ લીધા છે. આમાં કઈ ખ્યાલ આવે છે તમને હું શું કહું છું? જો ફરીથી કહું છું કે પાંચ પરમેષ્ટિ છે, એક અર્યંત ભગવાન છે, એક સિદ્ધ ભગવાન છે અને એક આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, એમાં સાધુમાં બીજા બે આવી જાય છે. આ એક વાત થઈ. આપણે વિશેષ વાત કરીએ છીએ કે હવે આચાર્યનું પદ પણ મળે છે અને ઉપાધ્યાયનું બી પદ મળે છે, તો આ બે જે પદ છે તે કોઈ પણ મુનિરાજ થશે ત્યારે જ એને મળશે, એની પહેલાથી આ બંને પદ નથી મળતા. હવે એ બે જે મુનિરાજ છે, મુનિરાજ થાય પછી એ બે પદ મળે છે, પરંતુ હવે આગળ સાધના કરીને આગળ અર્યંત કે સિદ્ધ થવું હોય તો કે છે કે આચાર્ય અને ઉપાધ્યાય, તો કે છે કે એ બે પદ પણ છોડવા પડશે અને એને અહીંયા આગળ સાધુનું પદ એને ગ્રહણ કરવું પડશે. કારણ કે જ્યાં સુધી એ પદમાં પણ હશે તો ત્યાં સુધી એ કોઈ ને કોઈ કાર્યનો વિકલ્પ રહ્યા કરશે, અને વિકલ્પથી નિર્વિકલ્પ દશા આવતી નથી. માટે પદનો પણ ત્યાગ કરીને જ્યારે સામાન્ય સાધુમાં સ્થિત થઈને પોતાના આત્મામાં લીન થાય છે ત્યારે અપૂર્ણ સાધના કરીને એ સમજો કે મોક્ષ પદની પ્રાપ્તિ કરે છે. આ એક વિશેષ તમને અલગથી વાત કરી છે કે આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું શું સ્વરૂપ છે એ પ્રમાણે. અને તમારો એક લીટીમાં જવાબ બરોબર છે કે ભાઈ સાધુ પદ કેમ લીધું, તો કે સાધુની અંદર જ આ બંને આવી જાય છે માટે અલગ લેવાની કોઈ મતલબ એ રહેતી નથી. બરોબર છે.
બરાબર બરાબર.
હા બોલો જીનેશભાઈ, બીજો પ્રશ્ન પૂછો.
હા, મંગળની બે પરિભાષા બતાવેલી.
પહેલી મંગ એટલે સુખ અને લ એટલે લાવે, સુખને લાવનાર.
હા,
અને બીજી મમ એટલે રાગ દ્વેષ મોહ રૂપી પાપ અને ગળ એટલે ગાળે.
હા બરાબર.
હેલો.
હા
બરોબર છે, સરસ. એની બે પરિભાષા છે, મમ એટલે પાપ અને ગળ એટલે ગાલી હતી નષ્ટ કરે છે, એટલે કે જે પાપને ગાળે મોહ રાગ દ્વેષ રૂપી પાપોને નાશ કરે તેને મંગલ કહેવામાં આવે છે. આ એક પરિભાષા થઈ. અને બીજી મંગ એટલે સુખ અને લ એટલે લાતી, તો કે જે સુખને ઉત્પન્ન કરાવે, જે સુખને લાવે, સુખ આપે છે, ઉત્પન્ન કરાવે છે, તેને મંગલ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે મંગલની બી પરિભાષા આપણે એની અંદર જોઈ છે. હા, બીજો કોઈ પ્રશ્ન? જોવો, એક બીજી એક વાત કહું. હા, હવે જોવો, ચાર મંગલ કીધા ને આપણે, ચાર મંગલ, તો આપણે શું બોલીએ છીએ ચાર મંગલમાં? આપણે શું બોલીએ છીએ? અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, અને પછી કેવલી પણતો ધમ્મો મંગલમ. તો આપણે અરિહંત મંગલમ ન બોલતા અરહંતા મંગલમ કેમ બોલીએ છીએ? એ ખ્યાલ છે, શીખવાડ્યું છે? હા, કોઈ કહેશે મને?
અર એટલે દુશ્મન.
સ્ટુડન્ટ માંથી કોઈ વાત કરશે?
અર એટલે દુશ્મન, ને હંત એટલે હણનાર, મોરાગ્રુપ.
હા, એ તો તમે અર્યંતનો શબ્દ સ અર્થ કર્યો.
હા,
મારો પ્રશ્ન એ છે કે જે ચાર મંગલ છે, તો ચાર મંગલમાં આપણે અરહંતા મંગલમ કીધું, અરહંત મંગલમ એમ કેમ ન લીધું, અરહંતા કેમ લીધું? બીજી સાદી ભાષામાં વાત કરું. હા, બોલો બોલો.
બહુવચનમાં કીધું છે બધા અરિયંત ભગવાન.
બહુ સરસ, ફાઇન ફાઇન. અરહંતા છે તે બહુવચનમાં છે, એટલે બધા જ અરહંતો મંગલ છે, બધા સિદ્ધ ભગવાન મંગલ છે, બધા સાધુ મંગલ છે. હવે જો કેવલી પણ તો ધમ્મો મંગલમ, ધમ્મા મંગલમ નથી લખ્યું, એનું કારણ શું?
ધર્મ એક જ છે.
બહુ સરસ, ફાઇન. કારણ કે ધર્મ એ પંચ પરમેશ્વરીએ બતાવેલો જે વિતરાગ ધર્મ કઈ અલગ અલગ નથી, વિતરાગ ધર્મ તો એક જ છે. માટે ત્યાં આગળ તો એક વચન વાપર્યું, અને બાકી જે છે ત્રણ મંગલ બતાવ્યા એની અંદર બહુવચન વાપર્યા. આમ આપણે જ્યારે મંગલનો પણ પાઠ બોલીએ અરહંતા મંગલમ, ત્યારે આપણા નજરની અંદર, આપણા ચિત્તની અંદર, લોકની અંદર રહેલા જેટલા પણ અરિયંત ભગવાન છે બધા મંગલ છે, એમ આપણું અહીંયા આગળ જ્ઞાન આપણું પહોંચવું જોઈએ. બરોબર છે?
બરાબર,
ખ્યાલ આવે છે? હા, બરોબર ને. બીજું કઈ હવે આની અંદર? આપણે લઘુત્તમ આ ચાલી ગયું છે, ઉત્તમ અને આ શરણ.
હા
હા, તો પૂછો પ્રશ્ન, તમારો સમય જોઈને પૂછજો, મને ખ્યાલ નથી ને
એટલે ટાઈમ નો બદલ.
હા
હા, ટાઈમ થઈ ગયો હોય તો હવે નેક્સ્ટ ટાઈમ લઈશું, એવી રીતે કરીશું.
ટાઈમ થઈ ગયો હશે, 1 વાગી ગયો હશે.
હા હા, ઓકે ઓકે,
બરાબર. તો વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ થી હવે કન્ટિન્યુ કરીશું આજ અહીંયાથી. હા, અને અમે બના અમે બધા અત્યારે રિવિઝન કરી થોડું, અને કોઈ ક્વેશ્ચન્સ હોય છે તો અમે તમને પૂછીશું નેક્સ્ટ ટાઈમ.
હા ચોક્કસ, બરાબર ને?
બરાબર.
અચ્છા,
કોઈ
જીનવાણી?
ઓકે, તો
જીનવાણી સ્તુતિ.
કોઈને બીજા કોઈ ક્વેશ્ચન્સ કઈ નથી? ઓકે, તો હવે જીનવાણી સ્તુતિ આપણે ગાઈ લઈએ.
આજનો જે વિષય ચાલ્યો એમાં કોઈ તમને હાર્ડ લાગે છે અથવા તો બરોબર છે, સરળ પડે છે, તમે મને કહેશો તો મને બી ખ્યાલ આવશે. બરાબર ને?
બહુ સરસ, સમજ સારું પડે છે.
એટલે કહેવાનો મતલબ મારો જુદો છે, આપણે જે ટાઈમ કાઢી છે ને સ્વાધ્યાયનો, તો તમારો એમણે એમ ના જાય એમ એટલા માટે કહું છું.
નહીં, બહુ સરસ.
ના, અમને તો બધું સમજાય છે અને બહુ સરસ લાગે છે, એટલે હાર્ડ નથી લાગતું અને બધું સમજાઈ જાય છે.
હા હા, બરાબર. હા હા, તો આપણે નેક્સ્ટ ટાઈમ હવે જોઈશું આપણે, હા ને, રવિવારે.
હા, નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ વીક. હા, આજ ટાઈમે આપણે મળીશું. હા,
ઓકે, વાંધો નથી.
હા,
બરાબર. હા, જીનેશભાઈ.
હા
હા, જય જીનેન્દ્ર. જીનેશભાઈ.
હા, જય જીનેન્દ્ર.
બરાબર ને? પછી હું તમારી જોડે ફોન ઉપર કોન્ટેક્ટ કરી લઈશ.
ચોક્કસ
જીનેશભાઈ, એટલે આપણે પછી, હા, આપણે મતલબ આગળ બી કેવી રીતે એની ગાઈડલાઇન્સ આપણે જોઈ લઈશું કે કેવી રીતે આપણે કરવું. બરાબર ને?
હમ
હા હા, ઓકે. હા, બધાને મારા જય જીનેન્દ્ર.